તારીખ 14/10/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 246 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 188
પ્રશ્ન 246 એક સમયની જ્ઞાનની પર્યાયને કોઈ વાર શાસ્ત્રમાં જ્ઞેય તરીકે કહે છે, કોઈ વાર પર્યાય છે માટે જ્ઞેય છે તેમ કહેવાય છે, અને કોઈ વાર કોઈ વખત પ્રગટ કરવા માટે તેને ઉપાધિ કહેવાય છે. જ્ઞાનની પર્યાયની વાત છે. જ્ઞાનની પર્યાય જ્ઞેય પણ છે, ધ્યેય પણ છે, ઉપાદેય પણ છે. એ પર્યાય સંબંધી શાસ્ત્રમાં ઘણા પ્રકારે વાત આવે છે. તો ભેદ જ્ઞાનની જ્યોતિ પ્રગટ કરવા માટે કઈ વાત મુખ્ય કરવી, ધ્યેય જ્ઞેય ઉપાદેય કઈ રીતે કરવો, આવો પ્રશ્ન છે. પ્રશ્ન તો સરસ છે. અપેક્ષા જ્ઞાન પણ ચોખ્ખું થાય. એક જ પર્યાય માટે ત્રણ વાત, એમાં હે અને ઉપાધેય તો પરસ્પર વિરુદ્ધ વાત. પછી તો કહેતી વખતે દ્રષ્ટિકોણ અલગ અલગ છે કહેવાનો. પરમાર્થ તો બધામાં એક છે, પારમાર્થિક અવિરુદ્ધતા છે. કથન વિરુદ્ધતા ભલે દેખાય પણ પારમાર્થિક અવિરુદ્ધતા છે. પરમાર્થ એટલે શું? આત્મકલ્યાણ. આપણે કાલ દિલ્હી વાળા રૂપચંદજીને કાગળ લખાય, રૂપચંદજી કટારિયા એટલે સુભાષ મંદિરના ભાઈ ને, આપણને જે અમદાવાદમાં મળ્યા હતા અને સોનાગીરમાં મળ્યા હતા. હા, અનેકાંત નામનું એક પીરિયોડિકલ નીકળે છે, એમાં એનો લેખ આવ્યો હતો. એને મારે પત્ર લખ્યો હતો તમારો અભિપ્રાય લગભગ. એમાં એમણે અમૃતચંદ્રાચાર્ય ગાથાનું અર્થઘટન બરાબર નથી કર્યું અને એની સામે સપોર્ટમાં શાસ્ત્ર આધારો મૂક્યા હતા. ભાઈ તમારી વાત બરાબર તો નથી. અને કુંદકુંદાચાર્યની ગાથાને અમૃતચંદ્રાચાર્ય વધારે સમજી શકે કે બીજા કોઈ વધારે સમજી શકે સામાન્ય માણસ, એ પણ એક વિચારવા જેવો વિષય છે. આમાં જાણે અજાણે તમારાથી આચાર્ય મહારાજને અભક્તિ અભિનય અસાધના થઈ જાય છે, એવું નહીં થવું જોઈએ. દ્રષ્ટિકોણ આખો બીજો છે. કુંદકુંદાચાર્ય કહેવા કઈક ધારે છે, તમે કઈક સમજો છો. કુંદકુંદાચાર્ય જે કહેવા ધારે છે એ અમૃતચંદ્રાચાર્ય કહે છે, એના સપોર્ટમાં છઠ્ઠી ને સાતમી ગાથા છે. છઠ્ઠી સાતમી ગાથામાં એ વાત એમણે કહી છે. પણ એમાં ભૂલ થાય એવું સ્વાભાવિક એટલા માટે છે કે નય શબ્દ વાપર્યો છે. તો ખરેખર ત્યાં નય એટલે જ્ઞાનની પર્યાય નથી, પણ અભેદ વિવિક્ષાથી નય એટલે નયના વિષયરૂપ, શુદ્ધ નયના વિષયરૂપ શુદ્ધ પરમાત્મા છે, એ ભૂતાર્થ છે. એની સામે વધારે ભૂતાર છે. એ સમ્યક દર્શન હોય કે કેવો જ્ઞાનનો પર્યાય હોય, એ શુદ્ધ નહીં વિષય નથી. આશ્રય આ કરાવવો છે. હેતુ શું છે? ભૂયથમ અસિદો. બીજા ચરણમાં વાત સ્પષ્ટ છે કે ભૂતાર્થનો આશ્રય કરનાર સમ્યક દર્શનને પામે છે, ભૂતાર્થનો આશ્રય કરનાર કેવળ જ્ઞાનને પામે છે. કોઈ પર્યાયનો કે ગુણભેદનો આશ્રય કરનારને એ દશા થતી નથી, એમ સ્પષ્ટ વાત છે.
બરાબર.
એ તો પછી ઉતરી પડ્યા છે. બીજી બાજુ પણ આવી રીતે લોકો વ્યવહારનો નિષેધ કરે છે, તો એમાં બધા વ્યવહારનો નિષેધ થતા શિથિલાચાર પણ વધારે વધી જશે, આમ થશે તેમ થશે, સમાજે વિચાર કરવા જેવું છે. બધું થોડું સામાજિક દ્રષ્ટિથી લખ્યું છે, જવાબ લખાયો છે, ઝેરોક્ષ રાખે છે ને, ઝેરોક્ષ રાખે
છે,
આજે પોસ્ટ કરવાનું છે. એવી રીતે જોવા જાય તો આગમ અને અધ્યાત્મ નો જો મેળ પારમાર્થ રીતે ન કરી શકાય તો વિરોધાભાસ આવે છે. નિયમ સાર ને 38 ગાથા પછી આધાર આપ્યા છે. નિયમ સાર ને 38 ગાથામાં નવ તત્વ ને એ કયા છે, એમાં મોક્ષ તત્વ નો સમાવેશ છે. 50મી ગાથામાં ક્ષાયિક ભાવ ને પરદ્રવ્યમ પરભાવમ એમ કહ્યું છે. આ બધું આડમ ની આરે કેવી રીતે મેળ ખાય, શું જીવના 5 ભાવ પરમ પરિણામી ભાવ સિવાયના 4 ભાવ જીવના કે એક પરદ્રવ્ય ને પરભાવ, જીવના 4 ભાવ ને પરદ્રવ્ય ને પરભાવ કે તો આગળ મારો મેળ થાય ન ખાય. અહીંયા અધ્યાત્મનું પ્રકરણ છે, અધ્યાત્મનું લેવલ જુદું છે. આગમ પણ પરમાર્થ પમાડવા માટે છે અને આ વાત પણ પરમાર્થ પમાડવા માટે છે. મને પરમાર્થમાં વિરોધ નથી, કથનમાં વિરોધ દેખાય એટલે શું થયું. માટે દ્રષ્ટિ અપેક્ષા એ તેને હે કહે છે. શું કહે છે? અખંડ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતા, શ્રદ્ધા કરતા, શ્રદ્ધામાં અખંડ સ્વભાવનું ગ્રહણ કરતા થતા જે પર્યાયો પ્રગટે છે, સમ્યક દર્શન આદિથી માંડીને કોઈ પણ ઉપરની પર્યાયો, તે પણ આત્માનું મૂળ સ્વરૂપ નથી. પર્યાય પ્રગટે છે શુદ્ધ પર્યાય. અખંડ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન પ્રગટે છે તે આત્માનું મૂળ સ્વરૂપ નથી એમ. અખંડ સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતા કેવળ જ્ઞાન પ્રગટે છે તે આત્માનું મૂળ સ્વરૂપ નથી, કેમ કે મૂળ સ્વરૂપ છે અનાદિ અનંત છે, અને સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન સાદિ અનંત છે, માટે એ મૂળ સ્વરૂપ નથી, પાછળથી ઉત્પન્ન થયેલી દશા છે. મૂળ સ્વરૂપ નથી, સ્વરૂપ જેવી સ્વરૂપાકારે એ દશા જરૂર છે, એને ના નથી તો પણ એ મૂળ સ્વરૂપ તો નથી. બીજું શું છે? મૂળ સ્વરૂપ ઉત્પન્ન ન થાય, મૂળ સ્વરૂપનો નાશ ન થાય. આ બધી પર્યાયો સમયે સમયે ઉત્પન્ન થાય અને સમયે સમયે નાશ થાય છે, માટે મૂળ સ્વરૂપ નથી. અને મૂળ સ્વરૂપ નથી માટે દ્રષ્ટિ મૂકવા યોગ્ય નથી. દ્રષ્ટિ કરવા યોગ્ય તો મૂળ સ્વરૂપ જ છે. એ અપેક્ષા એ તને હે કઈ છે. દ્રષ્ટિની ઉપાદેયતામાં એ વાત નથી. દ્રષ્ટિ તો સર્વસ્વપણે પોતાના મૂળ સ્વરૂપને જ ઉપાદેય તરીકે ઉપાસે છે, ઉપાદેય તરીકે ઉપાસે છે. દ્રષ્ટિ ઉપાસના છે, દ્રષ્ટિ છે એક ઉપાસના છે, શ્રદ્ધા છે એ ઉપાસનાનું અંગ છે. તો એ શું ઉપાસે છે કે મૂળ સ્વરૂપને, કોઈ પર્યાયને નહીં. જૈન સંપ્રદાયમાં આ વાત અજાણી છે. સમ્યક દર્શન ઉપાદેય નહીં, કેવળ જ્ઞાન ઉપાદેય નહીં. તમારે કરવું છે શું? તો અમારા સ્વરૂપની ઉપાદેયતા કરવી છે. ઠીક છે, અમારે શું કરવું છે? સ્વરૂપની ઉપાદેયતા. એ ઉપાદેયતા કરવા જતા સમ્યક દર્શન કેવળ જ્ઞાન આદિ પ્રગટો તો પ્રગટો, અમારી નજર એના ઉપર નથી. અમારી નજર જે પરમાત્મા ઉપર છે એની આગળ આ બધી ઉત્પન્ન થતી પર્યાયો કાંઈ વિસાતમાં નથી, કાંઈ ગણતરીમાં નથી. અમારે એવી ગણતરી અમને અમારી પરમાત્માની છે દ્રષ્ટિમાં. આમ વાત છે, દ્રષ્ટિ ની અપેક્ષા ની વાતો જેવી છે આખી જૈન શાસ્ત્રોમાં. મિથ્યા દર્શન અને સમ્યક દર્શન નું પ્રકરણ જૈન શાસ્ત્રો સિવાય ક્યાં છે? એને એટલે આવી દ્રષ્ટિની ચર્ચા અને આવો વિષય જૈન શાસ્ત્ર સિવાય ક્યાંય ચાલ્યો નથી. આ ટોપ લેવલનો વિષય છે, આથી આગળ પછી કોઈ વિષય નથી. ફુગાનીજીના પત્રો પહેલા વહેલા વાંચ્યા, કોઈ પૂછ્યું મને કેમ લાગે છે ગુલાબેન ને ચર્ચા બહુ કરતા ને મારી સાથે બહુ ચર્ચા કરતા, કાગળો વંચાવ્યા કેમ લાગે છે જૈન દર્શન ની ટોપ લેવલ ની વાતો છે. પહેલો જવાબ આમ બધો, જૈન દર્શન માં જે ટોપ લેવલ ની વાતો છે એ વાતો છે. આ વાત 2015 ની સાલ ની હશે, અંદાજે 16 આવ્યા હતા. 14-15 મારું જવાનું 14 શરૂ થયું રેગ્યુલર, 14-15 આસપાસની વાતો છે. 2014-15 48 વર્ષ લગભગ થઈ ગયા, 48-49 એ પહેલાં આ વાત કરી હતી. આ જૈન દર્શન ની ટોપ લેવલ ની વાત છે, આથી આગળ કોઈ વાત જૈન દર્શન માં નથી જે આ પત્ર માં છે. તો પછી જ્ઞાની ગણાય ખોદી ખોદી ને પૂછવા, કીધું મળ્યા પછી નક્કી થાય, વાતો થી નક્કી ન થાય. પેલા 2009 આવેલા તેથી મારા પ્રવેશ ને પછી 7 વર્ષ નથી આવ્યા વચ્ચે. વાતો કરવા માટે જ્ઞાની કહેવાય એમ નહીં, તેથી એવી વાતો કરનારા નહોતા. તેથી એવી વાતો કરનારા સોનગઢમાં પણ બીજે તો નથી પણ સોનગઢમાં નહોતા. અને એ વાતો બહાર પડી ત્યારે સોનગઢમાં પચવામાં જયારે તકલીફ થઈ હતી. વાતો તો એવી છે, અત્યારે તો ગુરુદેવે બધું પચાવીને મૂકી દીધું એટલે વાંધો નથી આવ્યો. નહીં તો તેથી તો ત્યાં પણ થોડીક વાત કઠણ પડી ગઈ હતી. ધડાકાબંધ વાત કરે, દેવ ગુરુ શાસ્ત્ર અનાયતન છે, ધર્મના અનાયતન છે એમ કે ત્રિકાળી સ્વરૂપ ધર્મ નું આયતન છે. અરે નિશ્ચય તો હંમેશા વ્યવહાર નો નિષેધ જ કર્યો છે, એ નિશ્ચય છે. આખો પંચાધ્યાય ગ્રંથ એના ઉપર ચાલ્યો છે. વ્યવહાર નો નિષેધ કરે તે નિશ્ચય, વ્યવહાર જેટલી વાત કરે એમાંથી અવિધાન નીકળ્યો. નીતિ નીતિ કરીને જેને પોકારે છે એવું પરમભ્રમ છે. એ લોકો શું કે પરમભ્રમ નું સ્વરૂપ કેવું છે કે શાસ્ત્રો, એ લોકો શાસ્ત્રો ને શ્રુતિ કહે છે, શાસ્ત્રો ને શ્રુતિ જેને નીતિ નીતિ કહીને પોકારે છે એવું પરમ બ્રહ્મ નું અનર્વચનીય અનિર્વચનીય વચન માં ના આવે એવું સ્વરૂપ છે. વાત મૂળ જૈન દર્શન ની છે. આખો પંચાયત ગ્રંથમાં એવી રીતે એવી પદ્ધતિ ચાલી છે. એટલે જ અનુભવ સ્વરૂપ કીધું ને, અનિત્ય તો નથી, અનિત્ય તો વ્યવહાર નહીં નો વિષય છે, પણ નિત્ય છે એ પણ વ્યવહાર નહીં નો વિષય છે, નિશ્ચય નો વિષય અનુભવ સ્વરૂપ છે. એવી વાતો કરી છે. કૃપાલુ દેવ ના સમાજમાં પણ આ વિષય નથી. તમે જાઓ ક્યાંય તો એ આ વિષય ક્યાંય નથી પાછો. એમણે મુમુક્ષુ ને ઉપદેશ આપ્યો, એમાં મુમુક્ષુ ના ઉપદેશ ની મર્યાદામાં આ વિષય આપણે આવે નહીં પાછા. શું એ તો પરિભ્રમણ કેમ ટાળવું, એની વેદના આવે, દ્રઢ મુમુક્ષુતા આવે, એ બધી વાત ચાલે. પોતાના દોષો નો પક્ષપાત પણ અવલોકન કરે એ વિશે ધ્યાન ચાલે. આ તો શુદ્ધ પર્યાય ની વાત છે. જ્ઞાન ની પર્યાય, કેવળ જ્ઞાન ની પર્યાય, સમ્યક જ્ઞાન ની પર્યાય, એમ પછી શુદ્ધ નહીં ની પર્યાય લ્યો. ઠીક, જ્ઞાન ની અપેક્ષા એ તેને જાણવા યોગ્ય છે. જ્ઞાન ની અપેક્ષા એ તે જણાય છે માટે જાણવા યોગ્ય પણ છે. પણ જે અધૂરી સાધનાની પર્યાય છે તે વચ્ચે આવ્યા વગર રહેતી નથી. તે જ્ઞાનમાં જાણવા યોગ્ય છે અને તે પ્રગટ કરવાની અપેક્ષા એ આદરવા યોગ્ય પણ છે. અનંતકાળથી સંસારમાં રખડે છે એવા જીવને મોક્ષ માર્ગની સમ્યક જ્ઞાનની પર્યાય પ્રગટ કરવા યોગ્ય છે તો તે આદરણીય છે. એ પણ છે, ઉપાદેય પણ છે, અનિજ્ઞેય પણ છે. દરેક વાત પોતપોતાના સ્થાનમાં યથાસ્થાને યોગ્ય છે એમ લેવાનું છે. મુમુક્ષુની ભૂમિકાની વાતો મુમુક્ષુના ભૂમિકામાં યથા યોગ્ય છે. જ્ઞાન દશામાં જ્ઞાન દશાની વાતો યથાસ્થાને છે. એમાં દ્રષ્ટિની અપેક્ષાની વાતો એને એના દ્રષ્ટિની અપેક્ષા એ યથાસ્થાને છે. જ્ઞાનની પ્રધાનતાથી પાછી વાતો એના સ્થાને યથા યોગ્ય છે. આચરણની પ્રધાનતાની વાતો એના સ્થાનમાં યથા યોગ્ય છે. પોતપોતાનું સ્થાન છે, દરેક વાતને પોતપોતાનું સ્થાન છે અને તે યોગ્ય જ છે. તમે એમ ન કહેવાય કે એમાં આમ કેમ લખ્યું છે, બરાબર છે, ત્યાં જે લખ્યું છે એમ જ છે. જે કહેવા ધારે છે જે વાત બરાબર છે. નહીતર આચાર્યોના કથનોમાં પણ વિરોધાભાસ લાગ્યા વગર મોટા ભાગના વિદ્વાનોને કોઈ તકલીફ થાય છે તો આ થાય છે. અહીંયા આમ કે છે, અહીંયા આમ કે છે. કાંઈ એક જ શાસ્ત્રમાં વિરોધાભાસ લાગે, કાંઈ જુદા જુદા શાસ્ત્રોમાં વિરોધાભાસ લાગે. એમ બતાવે છે કે મતિ સરળ થઈ નથી. મતિ સરળ થાય તો એ સ્વરૂપને સાધે, અને સ્વરૂપને સાધે તો સાધતા સાધતા બધું સમજાઈ જાય. કેમ કે એને પોતાની દ્રષ્ટિ પરિણમે છે એટલે દ્રષ્ટિની વાત સમજાઈ જાય, એનું જ્ઞાન સમ્યક પરિણમે છે એટલે જ્ઞાનની વાત સમજાઈ જાય, પોતે આચરણ કરે છે એટલે એને પરિણમન કરે છે એટલે એની વાત પણ એને સમજાઈ જાય. અને અસમાધાન નથી થતું. એ તરત પોતાના પરિણમન સાથે ટેલી કરી લે છે. જે શાસ્ત્રની વાત આવે છે, એક તો સમજે છે કે કહેનાર કોઈ જ્ઞાની પુરુષ છે, સાતતા સાતતા કહે છે. તો અત્યારે એ સાતતા સત્તા કયા અંગને કહે છે? સાધનાના અંગ છે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર. તો સાધનાના કયા અંગની વાત ચાલે છે? જો જે અંગની વાત ચાલે છે એવું કોઈ પરિણમન મારું છે કે નહીં? કે છે, બરાબર છે. એને શાસ્ત્ર પ્રમાણ મેળવવું પડતું નથી, અનુભવ પ્રમાણ મેળવે છે. શાસ્ત્ર પ્રમાણ મેળવવા જાય તો ગોથા ખાવા પડે, એને બાર ગાથાઓ સપોર્ટમાં મૂકી શકાય. નય ચક્રની, સમયસારની અને નિયમસારની. મને એમ છે કઈક વિદવત્તામાં આવ્યા લાગે છે. કાષ્ટાસંગ અજ્ઞાનીઓ નો હતો કઈ? મને ખબર નથી કાષ્ટાસંગ એટલે શું છે, પણ આમાં છે આપણે પોતાનો ભાગ લીધો ને આચાર્યો ને ની સૂચિમાં, એમાં ઇતિહાસ છે. ઇતિહાસમાં જૈનેન્દ્ર શબ્દકોશ છે, એમાં ઈ ઉપર ઇતિહાસ છે. ઇતિહાસમાં એમણે જૈન દર્શનનો ઇતિહાસ લખ્યો છે. એમાં આચાર્યોની પટ્ટાવલી લખી છે, આચાર્યોના ગ્રંથોની સૂચિ પણ લખી છે, અને કેટલા કેટલા ક્યારે ક્યારે સંઘોના ફાટા પડ્યા દિગંબરની અંદર. ઘણા સંઘ લીધા છે, પાંચ સાત સંઘની વાતો લખી, કાષ્ટા સંઘ ને બીજા સંઘ પણ લીધા છે. એ બધી વાત લીધી છે એમણે, બરાબર. તો તમે લખી લો, પછી જોવું છે, વાંચવું મારે બાકી છે. આપ્યું છે ઉતારવા, આચાર્યોની યાદી કરી નાખો અને શાસ્ત્રોની યાદી કરી નાખો. એટલે એ જે શાસ્ત્રો અને જે આચાર્યો છે એ નીકળે કેટલોગમાં, એટલે એ ઇન્ક્લુઝિવ થઈ ગયું. એ ન નીકળે એટલે એક્સક્લુઝિવ થઈ ગયો. એટલે એ સંશોધનનો વિષય એ વિભાગ રહ્યો. પછી એ વાત ચોખ્ખી થઈ ગઈ કે શું રિસર્ચ કરવું છે, એ વાત નક્કી થઈ ગઈ એમાં. જ્ઞાન દર્શનની જે અધૂરી પર્યાયો છે તે એક સમયમાં પૂર્ણ થતી નથી. જ્ઞાન દર્શનની જે અધૂરી પર્યાયો છે તે એક સમયમાં પૂર્ણ નથી થતી. ચારિત્ર પણ એક સાથે પરિપૂર્ણ પ્રગટ થતું નથી. દર્શન માયા દર્શન ઉપયોગ લેવા, હા, ચારિત્ર પણ એક સાથે પરિપૂર્ણ પ્રગટ થતું નથી. તેથી તેની સાધના કરવાની રહે છે, એની સાધના કરવાની રહે છે, સ્વરૂપમાં લીનતા કરવાની રહે છે. તેથી તે પર્યાયને જ્ઞાન આદરણીય પણ જાણે છે. જે પર્યાયો પ્રગટ કરવાની બાકી છે તેને જ્ઞાન આદરણીય પણ જાણે છે. જ્ઞાન આદરણીય જાણે, દ્રષ્ટિ હે કરે. એક જ સમયમાં દ્રષ્ટિ નિષેધે, અવગણે, જ્ઞાનને આદરણીય ગણે. ને પણ જાણે ને ઉપાધિ પણ જાણે. એટલે તો આ વિષય સામાન્ય માણસોને નથી સમજાતો કે આમાં આમ કેમ. એક જ જીવ, એક જ જીવનું પરિણમન, એમાં એ કામ કરે ને એ કામ કરે. હા, વાત તો એમ જ. હવે જે જ્ઞાન છે એ જે ઉપાદેયતા કરે છે, ભેદ જ્ઞાન કાળે ભેદ જ્ઞાનની, શુદ્ધોપયોગ કાળે શુદ્ધોપયોગની, અને આચરણ ઉપર ઉપરના આચરણ કાળે આચરણ, એ વાત મર્યાદિત છે. મર્યાદિત એટલે સાધક અવસ્થા પૂરતી એની મર્યાદા છે. તેમ છતાં જ્ઞાન ચોખ્ખું જાણે છે કે એ પર્યાયો આદરણીય હોવા છતાં એના અવલંબને એ પર્યાય ન પ્રગટે. માટે એ જ્ઞાન શ્રદ્ધાને સપોર્ટ કરે છે, એ જ્ઞાન શ્રદ્ધાને સપોર્ટ કરે છે. માટે શ્રદ્ધા જ્ઞાનની મૈત્રી છે, દુશ્મનાવટ નથી. શ્રદ્ધાનો સીધો એટેક આત્મા ઉપર છે, છલંગ મારીને જાય, ધીમે ધીમે હાલે નહીં. અને જ્ઞાન છે એ વ્યૂહાત્મક ચાલથી ચાલે છે, પણ સર્વણે શ્રદ્ધા જ્યાં જાય છે ત્યાં એને જાવું છે, પણ થોડો વ્યૂહ ચક્રમાં ચાલે છે, પ્લાનિંગ કરીને ચાલે છે. એવું એની વિશિષ્ટતા છે, આની આ પ્રકારની વિશિષ્ટતા છે, આની આ પ્રકારની વિશિષ્ટતા છે. તેમ છતાં કોઈ સાધકનું જ્ઞાન છલંગ મારે તો એને સાધક કઈ રોકતા નથી. તો ભરત ચક્રવર્તી થયા, જ્ઞાન તો હતું જ, શ્રદ્ધા જ્ઞાન તો હતું. એમણે ઓચિંતો વૈરાગ આવ્યો, દેખી આંગળી એ કડવી, વૈરાગ્ય વેગે ગયા. વૈરાગ્ય નહીં, વૈરાગ્ય વેગે ગયા, વેગથી વૈરાગ આવ્યો. જ્ઞાને સીધી છલંગ મારે, સીધું જામ થયું અંદર, કપડા ઉતારે દીક્ષા લીધી, ધ્યાનમાં બેઠા એ બેઠા, બહાર નીકળી બીજા. એવી શક્તિ જ્ઞાનમાં છે ખરી, પણ બહુ ભાગ એમ થતું નથી. એવા સાધકો કોક, એટલે શોભાની જેમ કહેતા સાધકો તો અનેક થાય છે, પણ તીવ્ર દશા હોય એવા સાધકો બહુ અલ્પ થાય છે. બાકી જે કઈ સાધકો છે, બાકીના જે મોટાભાગના સાધકો છે, એ શાસ્ત્રાદિમાં રોકાતા રોકાતા પ્લાનિંગ કરતા 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 આગળ વધે છે. કોઈ શાસ્ત્ર રચે, કોઈ શાસ્ત્ર વાંચે, બીજાને સમજાવે, એમ કરતા 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 આગળ વધે છે. એ બધાને ઢીલા ગણ્યા છે એમણે. ઠીક, અપેક્ષા એ બધું કહેવાય, બાકી જ્ઞાની કરતા હરતા પર્યાય ના છે નહી. આ તો આ જાણવાનો વિષય છે કે કોઈની આવી પર્યાયો હોય છે, કોઈની આવી પર્યાયો હોય છે. કોઈ તીવ્રતા વાળા જલ્દી પામી જાય, તીવ્રતા ન હોય ને થોડી વાર લાગે, પણ થોડી વાર લાગે એ મટીરિયલ વાત છે. એ કોઈ ઇમ્પોર્ટન્સ દેવા જેવી, કોઈ વજન દેવા જેવી વાત નથી. એ તો જાણવાનો વિષય છે કે આમે થાય ને આમે થાય, એમાં કાંઈ વચ્ચે શંકા કરવી કે આમ કેમ, કે અસમાધાન થવું કે આમ કેમ, એવું હોવું ન જોઈએ. એ વાત સાથે સાથે લેવી. એને ઈ શટર તો બંધ રાખવો. ગુરુદેવ એમ કહેતા અમારે ભૂલ થઈ તા અહીંયા વી આવ્યા, પોતે એમ કહેતા શું કે ભૂલ થઈ એટલે અહીંયા આવી ગયા. મોક્ષ સાંભળનાર બધા એમ જણાય, ચાલ આપની ભૂલ થઈ આપ જાણો, આપ તો અમારા માટે આવી ગયા એટલે અમારે તો હોનાની વાત થઈ ગઈ, અમારો તો ભાગ ખુલી ગયા. આપ ભલે કહો કે મારે ભૂલ થઈ, પણ અમારા તો ભાગ ખુલી ગયા, એવી રીતે જવાબ દેતા. એટલે અપેક્ષા એ વાત છે બધી જુદી જુદી, એ જ વાત જે હે ગણે છે એ જ વાત બીજા ઉપાધિ ગણે છે. ઠીક ઠીક ન થયો, પોતપોતાના સ્થાનમાં બે વાત બરાબર છે, બે વાત પોતપોતાના સ્થાનમાં બરાબર છે. દ્રષ્ટિ તો એમ જ કરવાની છે. લખે છે આગળ, નિશ્ચય વ્યવહાર ની સંધિ જેમ છે તેમ સમજે તો સાધનામાં આગળ જાય છે. પરમાર્થ બે જગ્યાએ કાઢતા આવડવો જોઈએ. અને કયા લેવલની કઈ ભૂમિકાની વાત છે, મારું સ્થાન ક્યાં છે, મને કઈ લાગવું પડે, આ બધું સંધિમાં બધું આવે છે. વેલ કરવામાં આ બધી વાત આવે છે. જો મેળ કરતા ન આવડે અસમાધાન રહે, સમજણમાં જ અસમાધાન રહે. જેને સમજણમાં અસમાધાન રહી પ્રયોગ કેવી રીતે કરે? પ્રયોગ તો સમજણની સમાધાન પછીનો વિષય છે. મોટા ભાગના તત્વજ્ઞાનના અભ્યાસ કરનારાઓને કોઓર્ડિનેશન નથી
આવડતું.
એ તો શંકરાચાર્ય જીવન લાગ્યો, પણ આ તો જૈનો, જૈનના વિદ્વાનો, જૈનના ત્યાગીઓ, તત્વનો અભ્યાસ કરનારા કોઓર્ડિનેશન નથી કરી શકતા. મેળ ન કરી શકે, સંધિ ન કરી શકે તો સમાધાન થાય નહીં. ઊંડે ઊંડે અસમાધાન રહીએ, એ પ્રયોગ તો કરી જ ન શકે. પ્રયોગ કરવાનું બળ જ ન આવે, કારણ કે પ્રયોગ તો નિશંકતાના આવ્યા પછી નિશંકતાના બળ ઉપર પ્રયોગ થાય છે, એમને એમ નથી થતો. એટલે મેળ, જ્યાં મેળ કરી શકાય છે, મેળ કરવાનું જ્યાં વાત છે, એનું મૂલ્ય બહુ મોટું છે. એમ આગળ મિત્ર આગળ ગાડી જ નહીં હાલે, પ્રયોગ જ નહીં થાય, પ્રયોગ પરિણામ જ નહીં થાય. અને સમજણમાં તો સમાધાન થયું નથી, સમાધાન રહ્યું નથી, આ પરિસ્થિતિ થાય. ભગવાનની વાણી એ વિરોધ નો નાશ કરનારી છે. સમયસારમાં એ કળશ લેખો છે, ઉભય નયો વિરોધીની સ્યાત પદાંકે જેને વચ્ચે શ્રી રમંતે એ સમયે જે ઉભય એટલે નિશ્ચયને વ્યવહાર બે એનો વિરોધનો નાશ કરનારી છે ભગવાનની વાણી. ભગવાનની વાણી નિશ્ચય વ્યવહારને કહેનારી છે, નિશ્ચય વ્યવહારનો વિરોધ પ્રદર્શિત કરનારી છે એમ ન લીધું. નિશ્ચય અને વ્યવહાર વિરોધાભાસી દેખાવા છતાં એનો ધ્વંસ કરનાર છે. ધ્વંસની ધ્વંસ કરવો એટલે એનો નાશ કરવો. પણ આવું બધું ગોચવાડવા વાળું કીધું હું કરવા? પણ ભાઈ આ આત્મા જે પદાર્થ છે એની અંદર વિરોધી ધર્મો છે, માટે એને કહેવા પડે છે. આત્મા છે એ સ્વરૂપે નિત્ય પણ છે અને પર્યાય અનિત્ય પણ છે. તો એક પદાર્થ પોતે જ વિરોધ ધર્મનો ધારક છે, એને વિરુદ્ધ ધર્મત્વ શક્તિ કહેવામાં આવે છે. એવી શક્તિ છે એના માટે વિરુદ્ધ ધર્મોને પણ ધારણ કરે. તો વિરુદ્ધ ધર્મોને ધારણ કરે તો વિરુદ્ધ ધર્મોને કહેનારી વાણીમાં પણ વિરોધ ઉભો થાય. તો કે પદાર્થમાં અવિરુદ્ધતા છે, માટે પદાર્થને અવિરુદ્ધતા પણ એ જ વાણીમાં આવે છે. આમ વાત છે. એટલા માટે બુદ્ધિવાળાઓને અન્ય દર્શનમાં બુદ્ધિવાળા ઘણા થયા છે, તેની દર્શનમાં બુદ્ધિવાળા ઘણા થયા છે. બુદ્ધિવાળાને આટા મારવા પડે એવી વાત છે. એ ફક્ત આટા માર્યા જ કરે, એને અંદર પ્રવેશ ન મળે જ્યાં સુધી મેળ ન કરી શકે ત્યાં સુધી. મેળ કરતા આવડવું જોઈએ. કોઓર્ડિનેશન બહુ મહત્વનો ફેક્ટર છે એની અંદર. સાધના અટકતી હોય, સાધના શરૂ ન થઈ શકતી હોય તો આ એક જ કારણે મેળ નથી કરી શકતો. મેળ કરે તો જ સાધના થઈ શકે, નહીતર ન થઈ શકે. મુમુક્ષુની ભૂમિકા એવી છે. ચાલો, 14 ગુણ સ્થાનમાં તો પ્રસિદ્ધ વાત કરી દીધી. આનો ક્રમ છે, મુમુક્ષુતાનો કોઈ ક્રમ ક્યાંય પ્રસિદ્ધ નથી. આ કૃપાળુ દેવ કર્યો એ બીજી વાત છે, એ ક્યાંય પ્રસિદ્ધ નથી. કેમ કે મુમુક્ષુતાની અયોગ્યતાની વિચિત્રતાનો પાર નથી. એ તો વેદનામાં આવે પરિભ્રમણની, પછી ક્રમ શરૂ થાય. એ પહેલામાં મોટી વિટમણા છે વેદનામાં આવવાની, અને એ પહેલાની અયોગ્યતાની વિચિત્રતાનો પાર નથી. એને કેવી રીતે લાઈન ઉપર લાવવો એ સત્પુરુષ વિના કોઈ રીતે સંભવ નથી. કોઈ એમ કલ્પે કે 466માં લીધું છે કે ધ્યાન યોગ આદિ અનેક પ્રકારના સાધનોથી આત્મકલ્યાણ થાય, પરંતુ તેથી આત્મકલ્યાણ કાંઈ થતું નથી. આત્મકલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં છે. નિશ્ચયથી નિશ્ચયની નિશ્ચય અર્થની યોજના જ્ઞાનીઓના હૃદયમાં રહી છે. એમણે 22-23 વર્ષે આ વાત લખી છે. એટલે કોઈ પણ જીવને કેવી રીતે લાઈન ઉપર લેવો એમાં સત્પુરુષ જ જોઈએ, એમાં મુનિ અને કેવડી પણ ન કામ આવે. એટલા માટે કે એને એટલી નવરાશ નથી વિતરાગતા આડે. એ સ્વરૂપ લીનતામાં એવા પડ્યા છે એ માથાફોડમાં ઉતરવા તૈયાર છે. મોટા ભાગના મુનિઓએ મુમુક્ષુના શાસ્ત્રો ન લખ્યા. શાસ્ત્રો તમે જુઓ, મુમુક્ષુના શાસ્ત્રો લખાયેલા હોય તો બતાવો. જ્ઞાની પુરુષ એ પંચાયતમાં પડે છે કે ભાઈ તને આ તકલીફ છે, લે તને તું આમ કરજે ત્યારે, તને આ તકલીફ છે, લે ત્યારે તું આમ કરજે. મુનિઓને એ નવરાશ નથી, કેવળીઓને એ નવરાશ નથી જરાય. વિતરાગતામાં પડ્યા છે. એટલે એ રીતે જે કૃપાળુદેવે સત્પુરુષને વધારે મહત્વ આપ્યું છે એ મુમુક્ષુના દ્રષ્ટિકોણથી મહત્વ આપ્યું છે. જ્ઞાનીઓના કે મુનિઓના દ્રષ્ટિકોણથી નહીં, મુમુક્ષુઓના દ્રષ્ટિકોણથી એમણે મહત્વ આપ્યું છે. જો તારા માટે તો આમ વાત છે, તારા માટે તો આમ વાત છે, તારા માટે તો કેવડીએ પછી છે. 273 પત્રમાં ન લીધું કે હે પરમાત્મા તમે ખોટું લગાડશો નહીં. કેમ કે તમે વિતરાગ છો, અમારી ગૂંચવણ તમે કઈ ઉકેલવા કઈ સ્વરૂપમાં છે બહાર નીકળીને ઉકેલવા આવો નહીં. અને અમારે તો અમને પૂછે ત્યારે જવાબ મળે છે. એમ છે, પ્રયોજન વખતે જરૂર વખતે ખરે કામે કામમાં આવે એની વાત છે. એ એનો પરમાત્મા, જરૂર વખતે ખરે વખતે કામમાં આવે એનો પરમાત્મા. એમ લઈ લીધું પછી એમણે, કેવું કહેવાની કેટલી ઊંડાણથી વાત લીધી છે. મોટી તકલીફ કોઓર્ડિનેશનની છે. મોટા ભાગના મુમુક્ષો કોઓર્ડિનેશન નથી કરી શકતા, જે કરી શકે છે એ જ્ઞાની થઈ જાય છે. એ વાત છે, મુદ્દો એ છે, પ્રશ્નના ઉત્તરમાં મુદ્દો એ છે. નિશ્ચય વ્યવહારની સંધિ જેમ છે તેમ સમજાય તો સાધનામાં આગળ જાય, નહીતર સાધના શરૂ ન થાય. આગળ જવાની વાત પછી એવો વિષય છે. દરેક ને જુદું જુદું આવડવું જોઈએ અંદર માં, એ રીતે એનું અમલીકરણ ચાલુ કરે, પોતાની વાત મળતી જાય ને અમલીકરણ ચાલુ કરે, પોતાના કામની વાત મળતી જાય ને અમલીકરણ ચાલુ કરે, તો મેળ કરી શકે. અને એમાં કઈ ભૂલ ભૂલચૂક ન થાય, થાય એના માટે એને સત્સંગ જરૂરી રહ્યો, એમાં ગોથું ન ખાઈ જાય. પછી લઈ સારું.